राधे मेरी स्वामिनी, मैं राधे को दास, जन्म जन्म मोह दीजियो, श्री वृंदावन वास। राधा तो बड़ भागिनी, कौन तपस्या की, तीनों लोक के नाथ है, सो तेरो आधे। जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवर धारी। गोपी जन वल्लभ गिरिवर धारी, यशोदा नंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यमुना तीरवन चारी, यमुना तीरवन यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यमुना तीरवन तीरवन चारी। hare krishna 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 hare 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 ram hare ram ram ram, ram hare Krishna Hare 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 Ram Hare Ram 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 Hare Hare
Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram
Krishna Krishna Hare 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 Ram Hare Ram 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 Hare Hare Krishna Krishna Hare 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 Ram Hare Ram 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 Hare Hare
Hare
Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare
Hare Krishna Hare Krishna 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 Hare Hare
Hare Ram Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna, Hare Krishna, 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 Hare Hare, Hare Ram, Hare Ram, 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 Hare Hare,
Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Bolo Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Jai Radha Shyam Sundar Radha Shyam Sundar Radha. Jaya Krishna Balaram, Jaya Krishna Balaram, Krishna Balaram, Jaya Krishna Balaram,
Jaya Krishna Balaram, Krishna Balaram, Krishna Balaram, Jaya Krishna Balaram.
Jaya Gauranikai, Jaya श्री राधा श्याम सुंदर भगवान की
जय।
श्री श्री कृष्ण बलराम की
जय।
श्री श्री गौर निताय की
जय।
श्रील प्रभुपाद की
जय।
निताय गौर प्रेमानंदे
हरि बोल।
हरे कृष्ण। तो आप सब भक्तों नु श्रीमद भागवत सप्ताहना चतुर्थ दिवसना द्वितीय सत्र में हार्दिक स्वागत करिए छे। श्रीमद भागवत जेमा मुख्य दस तत्वों वर्णन थयू छे। श्रीमद भागवत में दस विषय वस्तु छे। सुखदेव गोस्वामी कहे छे अत्र सर्ग विसर्गश्च स्थानं पोषणं उतयः मन्वन्तरेषानु कथा निरोधो मुक्ति आश्रये। श्रीमद् भागवतमां सौप्रथम सर्गनु वर्णन थयु। सर्ग अर्थात केवी रीते भगवान द्वारा सृष्टि थाय छे। त्यारबाद विसर्गनु वर्णन केवी रीते ब्रह्माजी द्वारा सृष्टि थाय छे। त्यारबाद हवे श्रीमद भागवतमां स्थाननु वर्णन थई रह्यु छे। स्थानम
આ બ્રહ્માંડમાં અનેક સ્થાન છે, મુખ્ય આ બ્રહ્માંડમાં 14 લોક છે. એ 14 લોક કેટલા મોટા છે, કોનું સ્થાન ક્યાં છે, અને અન્ય અન્ય લોકમાં કયા કયા જીવ રહે છે, અને એ જીવો શું કાર્ય કરે છે, એનું વર્ણન સુખદેવ ગોસ્વામી શ્રીમદ ભાગવતના 5મ સ્કંદના 19-25 અધ્યાય સુધી વર્ણન કરે છે. એ લોક લોકાંતરનું વર્ણન કરતા કરતા સુખદેવ ગોસ્વામી અંતે નરક લોકનું વર્ણન કરે છે. આ નામથી તમે બધા પરિચિત હશો, નરક. નરકનો અર્થ થાય નર બન્યા પછી જો ભગવાનના નિયમનું પાલન ન કરીએ તો ભગવાન આપણને જે જગ્યાએ મોકલે એને નરક કહેવાય. ઘણા લોકો નરક ઉપર વિશ્વાસ નથી કરતા, કે જે સ્વર્ગ નરક બધું એક જ છે, મર્યા પછી કોણે જોયું છે. કદાચ મર્યા પછી શું થવાનું છે આપણને ન ખબર હોય, પણ શાસ્ત્ર પ્રમાણ છે જ્યારે જીવ આ સંસારમાં કર્મ કરીને મરે છે પછી એને કોઈ ના કોઈ સ્થાને કોઈ જગ્યાએ જવું પડે છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કૃષ્ણ કહે છે કે હે અર્જુન, ઉર્ધ્વમ ગચ્છંતિ સત્વસ્થા મધ્યે તિષ્ઠંતિ રાજસા જગન્ન ગુણ વૃત્તિસ્થા અધો ગચ્છંતિ તામસા. ગચ્છંતિ ગચ્છંતિ ગચ્છંતિ, એક જ શ્લોકમાં 3 વાર ભગવાન કૃષ્ણ અર્જુનને ગચ્છંતિ કહી રહ્યા છે. ગચ્છંતિ સંસ્કૃત શબ્દ છે, ગચ્છંતિનો અર્થ થાય જવું. જવું પડશે, જવું પડશે અને જવું જ પડશે. તો કે છે મર્યા પછી ક્યાં જવું પડશે, ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે ઉદ્વમ ગચ્છંતિ સત્વસ્થા. સત્વસ્થ સ્થનો અર્થ થાય સ્થિત. જો તમે આખું જીવન સતોગુણમાં સ્થિત રહ્યા હો, સતોગુણી આહાર કર્યો હોય, કાંદા લસણ ચા કોફી સિગરેટ તંબાકુ ન પીધું હોય ને ખાધું હોય, આખું જીવન સતોગુણી આહાર કર્યો હોય, સતોગુણી કાર્ય કર્યા હોય, તો આવા લોકો મર્યા પછી ઉર્ધ્વમ ગચ્છંતિ. ઉર્ધ્વ એટલે ઉપર, ઉપર એટલે વૈકુંઠમાં જાય, અને કે છે મધ્યે તિષ્ઠંતિ રાજસા. જે લોકો આખું જીવન રજોગુણમાં ઓફિસને પોતાનું મંદિર માને, ગ્રાહકોને ભગવાન માને, લખ્યું હોય ને ઓફિસ ઉપર ગીતા સાર, હવે એ લોકો ગીતાનો સાર શું કાઢે. ઓફિસ અમારા મંદિર હૈ, ગ્રાહક હમારે ભગવાન હૈ, ગ્રાહકો કો સંતુષ્ટ કરના હમારી ભક્તિ હૈ, ક્યાં હૈ ગીતા કા સાર. તદ્દન ખોટી વાત છે, પોતાના મન અને બુદ્ધિથી આ વાત લખેલી છે. ભગવાન કહે છે એ રજોગુણમાં રહીને કોઈ વ્યક્તિ કાર્ય કરે તો મર્યા પછી આ જ 84ના ચક્કરમાં ફસાઈ જાય છે. અને જગન્ન ગુણ વૃત્તિસ્થા, ભગવાનના નિયમને તોડી જો કોઈ પાપ કરે છે, એવા પાપીને મર્યા પછી અધો ગચ્છંતિ તામસા. તામસનો અર્થ થાય નરક. મર્યા પછી એને નરકમાં જવું પડે છે. ઘણી વખત લોકો વિચાર કરે, અમને તો કઈ નરક દેખાતું નથી, અમે કેમ વિશ્વાસ કરીએ? ભલે તમને નથી દેખાતું. ઘણી વખત આપણા ઘરે ટેલિફોન હોય અને કોઈક બહુ ફોન કરતા હોય, STD ISD, આપણે કહીએ ભાઈ ઓછી વાત કરો બિલ આવશે, ઓછી વાત કરો બિલ આવશે. બોલો કે ક્યાં, બિલ તો કઈ દેખાતું નથી. એ બિલ તમને અત્યારે ભલે નથી દેખાતું, પણ એ જ્યારે મહિનો પૂરો થશે ત્યારે નિશ્ચિત એ બિલ તમારી પાસે આવશે. જેટલા કલાક, જેટલી મિનિટ અને જેટલી સેકન્ડ તમે વાત કરી છે એટલા પૈસા તમારે ચૂકવવા પડશે. એમ અત્યારે આપણે પાપ કરી રહ્યા છે, આપણને એની અનુભૂતિ નથી, પણ મર્યા પછી પાપનો હિસાબ ભગવાન લેશે. માટે સતર્ક થવું જોઈએ. છતાં પણ લોકો વિશ્વાસ ન કરે, કેવું નરક જેવું કઈ છે જ નહીં. પણ ભક્તો, આ નરકનું વર્ણન માત્ર આપણા હિન્દુ ધર્મમાં જ નહીં, સંસારના સમસ્ત ધર્મોમાં નરકનું વર્ણન થયું છે. મુસલમાન લોકોના શાસ્ત્ર કુરાનમાં, એ કુરાનમાં પણ નરકનું વર્ણન છે, અને ઉર્દુમાં નરકને જહન્નુમ કહેવાય, અને ખ્રિસ્તી ધર્મમાં પણ નરકનું વર્ણન છે, એ લોકો નરકને હેલ કહે છે, અને હિન્દુમાં એને નરક કહે છે. તમે વિચાર કરો, જ્યારે ગવર્મેન્ટ, કોઈ સરકાર એક શહેર બનાવે, બિલ્ડિંગ બનાવે, બગીચા બનાવે, હોસ્પિટલ બનાવે, સ્કૂલ બનાવે, પણ એ શહેરની વચ્ચે એક જેલ બનાવે, કેમ? એ સરકારે એ શહેર બનાવ્યું હોય અને એ સરકારના કોઈ નિયમ પાલન ન કરે, એ વ્યક્તિને જેલમાં બંધ કરી દેવામાં આવે. જ્યારે આજની સરકાર નાનું એવું શહેર બનાવતી હોય અને એમાં જેલ વિભાગ રાખતી હોય, તો ભગવાને આટલી મોટી દુનિયા બનાવી, શું એને જેલ વિભાગ નહીં રાખ્યો હોય? બનાવ્યો છે. પણ ભગવાનની જે જેલ છે, એ જેલનું નામ છે નરક. ઘણી વખત લોકો કે આપણે કદાચ પાપ કરીએ, ખોટા કર્મ કરીએ, તેની સજા તો આપણને આ જન્મમાં મળે. નહીં, તમે પાપ કરો, ખોટા કર્મ કરો, એની સજા આ જન્મમાં મળે, પણ એની સાચી સજા તો નરકમાં મળે. અહીંયા તો માત્ર એક બોનસ, જેમ કોક ચોર કોકના ઘરે ચોરી કરતો હોય, પોલીસને ખબર પડી ગઈ હોય, તો પોલીસ તરત એ જગ્યાએ આવે, ચોરને પકડીને એ જ જગ્યા ઉપર ચાર પાંચ દંડા મારે. એ પોલીસના દંડા એ સાચી સજા નથી. સાચી સજા તો એ ચોરને જેલમાં મળશે. એમ કદાચ આ સંસારમાં અમુક લોકો દુઃખી થતા હોય, એ તો એના પાપની આત્યંતિક સજા છે, વાસ્તવિક સજા તો નરકમાં મળે છે. ઘણી વખત લોકોને એમ થાય ને કે આ તો કેટલા પાપ કરે, છતાં કેટલા પૈસા છે એની પાસે. કદાચ આ પાપ કરતો હોય તો પૈસા ન હોય. જો કોઈની પાસે પૈસા છે તો એ પૂર્વજન્મનું ફળ છે, અને આ જન્મમાં એ જો પાપ કરશે તો આવતા સમયમાં એ દુખી થશે. માટે આ કર્મની ગતિને સમજવી જરૂરી છે. આપણે મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને જેવું કર્મ કરીએ આપણને એવું ફળ મળે છે. હા, એ ફળ મળતા વાર લાગે. તમને શરદી થઈ ગઈ હોય તો 2 દિવસમાં મટે, ટાઈફોઈડ થઈ ગયો હોય તો 10 દિવસમાં મટે, અને કમળો થઈ ગયો તો મહિનામાં મટે. એમ જેવા જેવા કર્મ કરો એવી એવી સજા, એવું એવું ફળ તમને સમય સમયે મળે. કોકને લાફો મારો તો એ ફળ તરત મળી જાય, પણ કોકનું ખૂન કરો તો એ પછી ચુકાદો આવે, એમાં 2 મહિના વયા જાય. એમ ભલે એમાં સમય જાય, સમયનો અંતર થાય, પણ એ સજા તો અવશ્ય ભોગવવી પડે. અને કયા પાપની કેવી સજા મળે એનું વર્ણન સુખદેવ ગોસ્વામી શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદના 26મા અધ્યાયમાં કરી રહ્યા છે. પરીક્ષિત મહારાજે જિજ્ઞાસા કરી, નરકા નામ ભગવાન કિમ આહોસ્વિત અંતરાલમિતિ. હે ભગવાન, આ નરક શું છે અને કેટલી પ્રકારના નરક છે, જરા એનું વર્ણન કરો. અને આપણે તો આ સાંભળવું જરૂરી છે, કારણ કે જ્યાં જવાનું હોય ને એની વિશે જાણી લેવું જોઈએ. આપણે કેમ અમેરિકા જવાના હોય તો 3 મહિનાથી મહેનત કરતા હોય કે ત્યાં કોણ મળશે, ત્યાં ક્યાં રહેવાનું છે, ત્યાં જવાની તૈયારી, એ નાસ્તો બનાવે, એ બેગ તૈયાર કરે, કેવડી મોટી બેગ હોય. તો જ્યાં જવાનું છે એની વિશે તો જાણી જ લેવું જોઈએ ને. કેવા કેવા કર્મની કેવી સજા, સુખદેવ ગોસ્વામી વર્ણન કરે. સૌ પ્રથમ જે લોકો જીવનમાં અખાદ્ય વસ્તુ ખાય, હવે જો હું આ વાર્તારે વાર્તા નથી ચાલી રહ્યું, એટલે આમ હું જે કાંઈ પણ બોલું એ ડાયરેક્ટ જીવનમાં ઉતરવું જોઈએ. વાસ્તવિક શ્રોતાને લાભ ભાગવતનો ત્યારે થાય જ્યારે વક્તા બોલતા હોય તો શ્રોતા એમ જ વિચાર કરે કે આ મારી માટે બોલી રહ્યા છે, નહીં તો આપણે કેવું હોય ખબર છે, આ તો બાજુવાળા માટે કહી રહ્યા છે, આ તો આપણી માટે નથી. એકવાર ભાવનગરમાં 10-11 જણા બેઠા હતા, મને ખબર હતી આ 10-10 માવા ખાય છે. તે એક રૂમમાં બંધ કરી મેં 40 મિનિટ એ બધાને ખખડાવી નાખ્યા. હું ક્યારેય કોઈને ખીજાતો નથી, પણ હૃદયથી પ્રેમ હતો, મારા ભાઈઓ જ હતા એમાં. બહુ ખીજાણો. એ 40 મિનિટ એ માવા વિશે મેં પ્રવચન આપ્યું, ન ખાવા જોઈએ. પછી 40 મિનિટ પછી એમાંથી એક ભાઈએ શું કીધું ખબર છે, પ્રભુજી આ તમે જે પ્રવચન કરી રહ્યા છો ને એ ભાવનગરમાં કોઈ નહીં સમજે. મેં કીધું હું ભાવનગર વાળાને સમજાવો, તમે તો સમજો. હું સમજાવતો તો એ 10 બેઠા એને, પણ એ 10 એમ એના મનમાં એમ હતું કે આવું ભાવનગરમાં કોઈ ન સમજે. ભાઈ એ ન સમજે, તમે તો સમજો. લોકો જ્યારે સાંભળે ત્યારે પોતાની ઉપર નથી લેતા, એ બીજાની ઉપર લે છે. પણ સાચો શ્રોતા એને કહેવાય કે કોઈ પણ વસ્તુ સાંભળે તો પોતાની ઉપર લે. અને આમાં આ કથામાંથી પોતાને ખોજે કે હું કયા સ્થાને છું, મારે શું કરવાનું છે, હું કઈ સ્થિતિમાં છું, આ નરકનું વર્ણન છે તો મેં શું શું કર્યું છે. સૌ પ્રથમ સુખદેવ ગોસ્વામી કહે છે, જે લોકો અખાદ્ય વસ્તુ ખાય, ભગવાને જ્યારે આ સંસાર બનાવ્યો ત્યારે આ સંસારમાં કેમ રહેવું, શું કરવું, શું ન કરવું, એ ભગવાને બધું આમ નિયમ બનાવ્યા. જેમ તમે નવું ટીવી ખરીદવા જાઓ શોરૂમમાં, તો એ નવું ટીવી ખરીદો તો એની સાથે સાથે એક બુક આપે, એક ચોપડી, જેમાં લખ્યું હોય ટીવી કેવી રીતના ચલાવવું, ચેનલ કેમ બદલવી, ચેનલ કેમ મેળવવી. પણ તમે એ ચોપડી ત્યાં શોરૂમમાં મૂકી દો, ખાલી ટીવી લઈને ઘરે આવો, એ નવું ટીવી આપણને વાપરતા ન આવડે, આપણે એને ઘૂમડી ઘૂમડી એ ટીવીને બગાડી નાખી. એમ ભગવાને જ્યારે આ સંસાર બનાવ્યો તો સંસારમાં કેમ રહેવું, સંસારમાં રહીને આપણે કેમ સુખી થઈ શકીએ, ભગવાને એક ચોપડી બનાવી. પણ આપણે સંસારમાં આવી ગયા પણ એ ચોપડી હાથમાં લીધી નહીં. જેમ ઓલી ચોપડી વગર ટીવી બગડી ગયું, એમ ભગવાનની ચોપડી વગર આપણું જીવન બગડી ગયું છે. સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને જે નીતિ નિયમ બતાવ્યા, જે ચોપડી હું કહી રહ્યો છું એ બીજું કાંઈ નહીં છે, શાસ્ત્ર. વેદ અને શાસ્ત્ર, ભાગવત અને ગીતા. પણ આપણે ક્યારેય ભાગવત વાંચ્યું નહીં, ગીતા સાંભળી નહીં, માટે આપણને ખબર જ નથી શું કરવું અને શું ન કરવું. કિમ કર્તવ્ય વિમૂઢ હો ગયે હે. પણ બહુ સુંદર અવસર છે, હજુ પણ સમય ચાલ્યો નથી ગયો. જાગ્યા તારથી સવાર, ભગવાનની કૃપાથી આ સુઅવસર એક શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરવાનો મળ્યો છે. કહી રહ્યા છે અખાદ્ય વસ્તુ, ભગવાને શાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે. અમુક લોકો કહેતા હોય ક્યાં લખ્યું છે, આવજો મારી રૂમમાં મળવા માટે, તમને બતાવીશ, હું આ સાથે જ લઈને બેસું છું. કારણ કે આપણે પ્રમાણવાળી જ વાત કરતા હોઈએ ક્યારે. આમાં બધા શાસ્ત્રો છે, એ ચાર વેદ, 18 પુરાણ, 108 ઉપનિષદ, રામાયણ, મહાભારત, આ સામે જ લઈને બેસું છું. જોવાની જરૂર નથી પડતી, પણ છતાંય તે સામે રાખું. કદાચ કોઈક જાણવા માંગે કે કઈ ક્યાં લખ્યું છે, તો જોઈ લો આમાં લખ્યું છે શાસ્ત્રમાં. શાસ્ત્ર પ્રમાણ છે. આ સંસારમાં અમુક વસ્તુ ન ખાવી જોઈએ. શું? તો કે છે માંસ, માછલી, ઈંડા, કાંદા, લસણ, ચા, કોફી, આ બધી અખાદ્ય વસ્તુ છે. અને જો કોઈ આ અખાદ્ય વસ્તુ ખાય, એ મર્યા પછી ક્યાં જાય? કે છે નરકમાં. ગરુડ પુરાણમાં વર્ણન છે. ગરુડ પુરાણ એટલે એકવાર ગરુડજી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કીધું, પ્રભુ આ સંસારના મનુષ્ય માટે તમે કંઈક સંભળાવો. અને ભગવાન વિષ્ણુએ ગરુડજીને જે ઉપદેશ દીધો એ છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણમાં વર્ણન, જે વ્યક્તિ અખાદ્ય વસ્તુ ખાય, મર્યા પછી યમરાજના દૂત એને લેવા આવે. ઘડીક 5-10 મિનિટ ગરુડ પુરાણની કથા થઈ જાય. એ યમરાજના 3 દૂત, કારણ કે સંસારમાં વ્યક્તિ 3 જગ્યાએથી પાપ કરે છે. વાણીથી પાપ કરે, ઇન્દ્રિયોથી પાપ કરે અને મનથી પાપ કરે. કાયા, વાચા અને મનસા. યમરાજના 3 દૂત એ પાપી વ્યક્તિને લેવા માટે આવે. પણ એ દૂત એવા હોય કે જે મરવા પડ્યો છે એ જ એને જોઈ શકે, બીજા કોઈને ન જોઈ શકે, એની વિશેષતા. અને એ આમ બહુ રૂપાળા નો હોય, એ ભાગવતમાં વર્ણન છે કે જે ભયંકર એનું રૂપ હોય. સપાસ હસ્તાન તીન દ્રષ્ટવા, એના હાથમાં રસ્સી હોય. વક્રતુંડ ઉર્ધ્વ રોમણમ આત્માનમ નેતુ માગતાન. વક્રતુંડ એના એના મોઢા આડા હોય, એ કાળા પહાડ જેવા ભયંકર ભયંકર દૂધ. એના વાળ તાંબાના તાર જેવા આમ ઊભા હોય. એને જોઈને જ વ્યક્તિ ડરી જાય. જે મરવા પડ્યો છે અને જેણે પાપ કર્યું છે, એ વ્યક્તિ ભયંકર દૂતને જોઈને ડરી જાય. તમારે અનુભવ ક્યારેક તમને થયો હશે, જે વ્યક્તિએ જીવનમાં ભજન નથી કર્યું, એ જ્યારે મરે ને, એના ડોળા ફાટી જાય, એને પરસેવો છૂટી જાય, મળમૂત્ર ત્યાગ કરી દે. કારણ, એ ભયંકર યમદૂતના દર્શન કરીને. બાકી એમ તો પરસેવો ન છૂટે, આ પ્રમાણ છે. અને છતાંય વ્યક્તિને મરવું ન હોય, પણ એ જબરદસ્તી યમરાજના દૂત એને હૃદયના સ્થાનેથી ખેંચી લે છે. અને પછી આ પૃથ્વી ઉપરથી એ પિતૃલોકમાં યમરાજજી પાસે લઈ જાય. એ અહીંયા પૃથ્વીથી પિતૃલોક કેટલું દૂર છે, એ ગરુડ પુરાણમાં વર્ણન છે, 99,000 યોજન. 99,000 કિલોમીટર નહીં, 99,000 યોજન દૂર છે. અને એ લોકો એ ટેમ્પો કે ગાડી કે ટ્રેન લઈને ન આવે, એ યમદૂત ગાડીમાં બેઠા હોય અને જે પાપીને લેવા આવ્યા છે એને દોડાવે. એ બિચારો પાપી થાકી જાય કે હવે થાકી ગયો છું, 2 ડંડા ઓર મારે ભાગ, એને ભૂખ લાગે, તરસ લાગે, પણ હવે તો એને દંડિત કરવાનો છે. એ 99,000 યોજન જ્યારે યમરાજજી પાસે, પિતૃલોકના દેવતા યમરાજજી છે, એની ઓફિસ છે નરક. જ્યારે ઈ યમરાજની ઓફિસમાં એને લઈ જાય ને એ બધા ડિપાર્ટમેન્ટ ઈ જોઈ જાય, કારણ કે ડિપાર્ટમેન્ટમાં કાચ લાગ્યા હોય, આરપાર દેખાય, અરે બાપરે મને આમાં નાખશે, મને આવી સજા આપશે, એ વ્યક્તિ ડરી જાય. અને પછી યમરાજના પાશમાંથી છૂટી એ પાછો જ્યાંથી મર્યો છે ત્યાં પાછો આવે એ જગ્યાએ, અને એ જગ્યાએ 12 દિવસ સુધી રહે. એટલે મર્યા પછી 12 દિવસ સુધી કંઈક કરવું હોય તો કરી લેવું, કારણ કે આપણા પિતૃ પાછા આવ્યા હોય. અને 12મા દિવસે જ્યારે પુત્ર પિંડદાન કરે ત્યારે પિતૃ ફરીથી યમરાજના દરબારમાં જાય, અને પાછું પિંડદાન ન કરે તો એ ભટકે. યમરાજના દરબારમાં એને લઈ જવામાં આવે, અને પછી યમરાજજી ત્યાં, યમરાજજીના એક સેક્રેટરી છે ચિત્રગુપ્ત, એ યમરાજજીના ચોપડામાં આ સંસારમાં જેટલા પણ જીવ જે જે કાર્ય કરી રહ્યા છે એ બધું લખેલું છે. તમને એમ થતું હશે ન્યા બેઠા બેઠા એને કેમ ખબર પડતી હશે. એ યમરાજજી ત્યાં બેઠા છે પણ અહીંયા એને કેમેરા ફિટ કર્યા છે. આને સમજવું આસાન છે, તમે કોઈક મોટા માણસની ઓફિસે જાઓ તો એ મોટો માણસ એની મેન કેબિનમાં બેઠો હોય એર કન્ડિશનમાં, અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કેમેરા મૂક્યા હોય, અને એ બધા કેમેરા દ્વારા જોતા હોય કે આ કારીગરો શું શું કામ કરે છે, કોઈ સુઈ તો નથી ગયું. એમ યમરાજજી એ નરકમાં બેઠા છે પણ અહીંયા એણે 14 કેમેરા ફિટ કર્યા છે, એક એક વ્યક્તિ ઉપર 14 કેમેરા. તમે એમ ન સમજતા આપણને કોઈ જોતા નથી. એ 14 કેમેરાનું વર્ણન ભાગવતમાં થયું છે, આગળ આવશે. જેટલા મને યાદ છે એટલા તમને કહી દઉં. કહેવાય છે સૌથી પહેલો કેમેરો સૂર્ય. હવે કોઈ વ્યક્તિ એવો ખરો જે સૂર્યથી સંતાઈને પાપ કરે? સૂર્યપ્રકાશ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં એ કેમેરા છે, અને કોઈ વ્યક્તિ જે પાપ કરે છે એ ત્યાં રેકોર્ડ થઈ રહ્યું છે. છતાં અમુક કે અમે તો રાતે પાપ કરશું, તો ચંદ્રમાં બીજો કેમેરો છે. તો અમુક એમ કે અમે અમાસના દિવસે પાપ કરીએ, તો કે છે અંધકાર ત્રીજો કેમેરો છે. તો કોઈ કે અમે કોઈ એક રૂમમાં પેક કરીને પાપ કરશું, તો કે છે હવા ચોથો કેમેરો છે. તમે એવી જગ્યાએ પાપ કરશો જે હવા જ ન હોય, હવા તો વધે છે. સૂર્ય ખમ મરુ દિશ સોમ સંધ્યા હની ઈશ, હવા સોમ સૂર્ય નિમી મહારાજ જે આપણી આંખ ઉપર બેઠા છે એ એક કેમેરો લઈને બેઠા છે, આમ ઝૂમ વાળો, એમ નજીક કરીને જોવે, જેમ અહીંયા 1, 2, 2-3 કેમેરા લાગ્યા છે. એટલે મારે બહુ તૈયાર થઈને આવવું પડે, આ ખૂણો બરાબર રાખવો પડે, અહીંયા એક મૂકી દીધો છે. એમ ધ્યાન રાખો આ 14 કેમેરા છે, અને એ બધું યમરાજના દરબારમાં રેકોર્ડ થઈ રહ્યું છે. અને જ્યારે આપણે ત્યાં જશું ત્યારે આપણને બતાવશે, એ માવા ચોળતા ચોળતા આપણે જોશું, એટલે આ ખોટું ખોટો માવો ખાધો હતો. યમરાજજી, યમરાજના હિસાબમાં એ કોમ્પ્યુટર હોય ને એમાં તરત હિસાબ કિતાબ થઈ જાય. એ ચિત્રગુપ્ત તરત કે 500 લિટર માવાનો રસ, 450 કિલો ડુંગળી અને 700 કિલો લસણ આ ભાઈએ ખાધું હતું. અને પછી યમરાજજી એના પાપ અનુસાર એ સજા સંભળાવે. અચ્છા, આને ન ખાવાનું ખાધું હતું? હવે એક કામ કરો, આને તમે કુંભીપાક નામના નરકમાં નાખો. આ પેલું નરક, આ નરકનું નામ છે કુંભીપાક. એ વ્યક્તિને જવું ન હોય, એ વ્યક્તિ યમરાજજીને કે ભૂલ થઈ ગઈ, હવે ક્યારેય કાંદા નહીં ખાઓ, લસણ નહીં ખાઓ. યમરાજજી કે જ્યારે મનુષ્ય બનાવ્યો ત્યારે ક્યાં ગયો તો? બોલો કે ખબર નહોતી, મોકલ્યા હતા ગારિયાધારમાં લાલ ગોવિંદ પ્રભુને. દુષ્ટ એમ કરીને યમરાજજી ધક્કો મારીને કુંભીપાક નરકમાં મોકલે, અને કુંભીપાક નરકમાં બહુ મોટી કડાઈ હોય, આપણે ભજીયા તળીને કડાઈમાં લોયામાં એવું બહુ મોટું લોયું હોય, કડાઈ હોય, અને એમાં હજારો લીટર તેલ હોય, અને નીચેથી ગરમા ગરમ અગ્નિમાં એ તેલ તપ્ત થતું હોય. તેલ જ્યારે આવી ગયું હોય ને એક પૂરી નાખ્યું હોય ને કેવું તેલ ખોળવા માંડે, એમ ગરમા ગરમ તપ્ત તેલ. અને યમરાજજી કહે હે કે જેમ આણે કાંદાનો વઘાર કર્યો છે એમ જ આનો વઘાર કરજો, જેમ લસણ કકડાવીને નાખતા હતા એમ જ. એ ગરમા ગરમ તેલમાં એ દસ દસ યમદૂત, એ જેને કાંદા લસણ ન ખાવાનું ખાધું હોય એને ઉપાડે, બોલો રાડ્યું નાખે, રેવા દો રેવા દો, હવે હું નહીં ખાવ નહીં ખાવ. બોલો કે મનુષ્ય બનાવ્યા હતા, બુદ્ધિ આપી હતી, ક્યાં ગયા હતા? અને ન્યા કોઈ પાછું આજના પોલીસો જેવા યમદૂત નથી, આજે તો ખીચામાંથી 500 ની નોટ આપી હોય તો થોડુંક જાતું કરે. એ યમરાજના દૂતો સ્પેશિયલ ટ્રેનિંગ વાળા હોય, ન્યા એનો પૈસો નથી ચાલતો, ન્યા તો એક જ ધન ચાલે છે, હરિનામ. એ જો ભગવાનના નામ રૂપી ધન લીધું હોય તો આપણે બચી શકીએ, બાકી ન્યા બીજી કોઈ કરન્સી નથી ચાલતી. એની ઈચ્છા ન હોય, એ જોઈને જ ડરી જાય, પણ એ જબરદસ્તી ગરમ ગરમ તેલમાં, જેમ તેલમાં ઓલું ભજ્યું મૂકે એમ એ માણાને મૂકી દે, અને એ તેલ ગરમમાં ગરમ એમાં તળાવવા માંડે, અને એ રાડું નાખે, લોહી નીકળે, હોજી જાય. હવે થોડોક તેલનો છાંટો ઉડી ગયો તો આપણને કેટલું દર્દ થાય, અને એ ગરમા ગરમ તેલમાં એને નાખવામાં આવે. તમને એમ થશે કે મરી નહીં જતો હોય? નહીં, નરકમાં કોઈ મરતું જ નથી. નરકમાં આજે આપણું શરીર છે આવું શરીર નથી હોતું, નરકમાં એક વિશેષ શરીર હોય, એ શરીરનું નામ છે યાતના શરીર. યાતના શરીર એ નરકમાં એ સ્પેશિયલ શરીર આપવામાં આવે દુઃખી કરવા માટે. એ શરીરમાં દુઃખનો અનુભવ થાય, પણ એ શરીર ક્યારેય મરે નહીં. પેલા કાર્ટૂન ન જોતા તમે, ટોમ એન્ડ જેરી, કટક્યા કરના કે તો જોડાઈ જાય રબર જેમ, એ થોડોક તમે કલ્પના કરી શકો. દુઃખ દેવા માટે, દર્દ દેવા માટે એ યાતના શરીર બનાવવામાં આવે. વ્યક્તિ બહુ દુઃખી થાય, અને જ્યારે એ મૂર્છિત થઈ જાય, મોટો ઝારો લે અને એમાં નાખી, અને એ વ્યક્તિની બાજુમાં વેઇટિંગમાં મૂકે, એ 4-5 કલાક પછી જ્યારે એ મૂર્છામાંથી બારો આવે, ફરીથી ઉપાડે, ફરીથી ગરમા ગરમ તેલમાં. બોલો કે હવે રહેવા દો. એ કે તે એક વખત કાંદા ખાધા હોય તો તને છોડી દે, પણ તે કેટલી વાર ખાધા હતા યાદ તો કરે. કદાચ ભૂલમાં ખવાઈ ગયો તોય ચાલે, પણ તું તો જાણી જોઈ નહીં, ખબર હતી તોય. અમુક લોકો કે અમે તો નહીં છોડીએ. તમે નહીં છોડો ને તો યમરાજ તમને નહીં છોડે, નહીં છોડતા તમે. તારે અમારા બાપાને કઈ કાંદાની ફેક્ટરી નથી, અમે કઈ કાંદાનો ધંધો નથી કરતા, તમે ખાવ એમાં અમને શું વાંધો છે? પણ આ તો સત્ય ભાષણ, તમને સત્યતાનું નિરૂપણ કરી રહ્યા છે. ખાલી 4-5 વસ્તુ જો જીવનમાં છોડી દો તો ભવિષ્ય ઉજ્જવળ થઈ જાય, છતાં એ લોકોના માથા એટલા બંધાઈ ગયા હોય, વાત સમજી ન શકે, વિશ્વાસ ન કરે. અમુક લોકોને તોય વિશ્વાસ ન થતો હોય, અમને વિશ્વાસ નથી તો મરો. વિશ્વાસ કર્યા વગર જીવનમાં કાંઈ પ્રાપ્ત નહીં કરી શકો, વિશ્વાસ કર્યા વગર તમે એક મિનિટ પણ નહીં જીવી શકો. તમે સવારમાં જાગો છો, સાંજે સુવો છો, ત્યાર સુધી હજારો લોકો પર વિશ્વાસ કરી લ્યો છો. જો ક્યારેક જીવન પ્રત્યે સવારમાં જાગીને બ્રશ તો કરો છો ને, કોલગેટ. કદાચ તમારો કોલગેટ કંપની ઉપરથી વિશ્વાસ ઉઠી જાય અને તમને એવું થાય કે આ કોલગેટ વાળે અંદર ઝેર નાખ્યું હશે તો બ્રશ કરી શકશો? દૂધ પીવા બેસો, કદાચ તમને એમ થાય કે આ દૂધમાં ઝેર હશે તો દૂધ પી શકો? કારખાને કે ઓફિસમાં જવા નીકળો, કદાચ તમને એમ થાય કે આ રિક્ષાવાળો ટેમ્પાવાળો એક્સિડન્ટ કરી દેશે તો બેસી શકશો? આપણે કોલગેટ કંપની વાળા ઉપર વિશ્વાસ કરીએ, દૂધ વાળા ઉપર વિશ્વાસ કરીએ, ટેમ્પા વાળા ઉપર વિશ્વાસ કરીએ, પણ ભગવાન અને શાસ્ત્ર ઉપર વિશ્વાસ નથી કરતા અને પોતાની જાતને બુદ્ધિમાન માનીએ છીએ. વિશ્વાસ કરવો જરૂરી છે. ભારત અને પાકિસ્તાનની મેચ ચાલતી હોય, એ મેચ પાકિસ્તાનમાં હોય અને ફાઇનલ રમાતી હોય અને કદાચ તમારો સ્કોર જાણવાની ઈચ્છા થઈ હોય, તમે શું કરશો? એ ફ્લાઇટ પકડી પાકિસ્તાનમાં જશો? નહીં. એ સ્કોર જાણવા માટે તમે ટીવી ચાલુ કરશો. તો આપણે ટીવી વાળા ઉપર વિશ્વાસ કરી લઈએ છીએ કે નહીં? આપણે ટીવી વાળા ઉપર વિશ્વાસ કરતા હોય કે આ સમાચાર પેપર વાળા ઉપર વિશ્વાસ કરતા હોય તો શાસ્ત્ર ઉપર શા માટે વિશ્વાસ નથી કરતા? વિશ્વાસ વગર જીવન પ્રગતિશીલ નહીં બને. વિશ્વાસ હોવો જોઈએ. અને વિશ્વાસની સાથે સાથે મહાન મહાન લોકોએ જે કાર્ય કર્યું છે એની પાછળ પાછળ ચાલવું જોઈએ. તર્કો પ્રતિષ્ઠો સ્મૃતિમ વિભિન્ના નસમુનિ યસ્ય મતન ભિન્નમ. સાચી વાત છે, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. આ ધર્મના તત્વને સમજવું મુશ્કેલ છે. અને કદાચ તમે શ્રુતિ સ્મૃતિ વાંચવા જાઓ તો તમારી પાસે સમય નથી. અને કદાચ કોઈને પૂછવા જાઓ તો મુંડે મુંડે મતિ ભિન્ના, બધા અલગ અલગ જવાબ આપશે. માટે બુદ્ધિમાની શેમાં છે? મહાજનો યેન ગતહસ પંથા. મહાજનો, મોટા મોટા લોકો, આચાર્યો, સંતો જે માર્ગ ઉપર ચાલ્યા છે એ માર્ગ ઉપર ચાલવામાં જ બુદ્ધિમાની છે. મહાજન કોણ? નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, આ બધા મહાજન છે. એની પાછળ પાછળ એના પદ ચિહ્ન ઉપર ચાલવું એમાં બુદ્ધિમાની છે. જે વ્યક્તિ અખાદ્ય વસ્તુ ખાય, કુંભી પાક નરકમાં, એક વાર નહીં એક વખત કાંદા લસણ ખાય એને હજાર વખત સજા મળે, એમ હજારો હજારો વર્ષો સુધી નરકમાં રહે. અને પછી નરકમાં તો એને શુદ્ધ કરવામાં આવે, એ નરકમાંથી કાઢ્યા પછી 84 લાખના ચક્કરમાં ચડાવે. એ ગાય, બળદ, કૂતરો, બિલાડી, ઉંદર, એ અનેક અનેક શરીર બદલ્યા બાદ એને એક ચાન્સ મળે મનુષ્ય જીવનનો, જે આપણને અત્યારે મળ્યો છે. આપણે બધાએ નરકમાં જઈને આવ્યા છીએ, કારણ કે નરકમાં આપણે ન ગયા હોત તો અહીંયા ન હોત, વૈકુંઠમાં બેઠા હોત. પણ છતાંય આપણને યાદ નથી. આ શાસ્ત્ર યાદ કરાવે છે. ભગવાન આપણા પિતા છે અને આ શાસ્ત્ર આપણી માં છે. કદાચ આપણે ભૂલી ગયા હોય ને આપણા પિતા કોણ છે, તો એનો સાચો અને સચોટ જવાબ માં આપી શકે. આ માનું રૂપ લઈ શાસ્ત્ર આપણને સમજાવે છે, બેટા તમે ભૂલી ગયા છો પણ હજી યાદ કરો, નરકમાં જવાથી બચો, અખાદ્ય વસ્તુ ખાવાનું બંધ કરો, કુંભી પાક નરક. ત્યારબાદ જે વ્યક્તિ નશો કરે, કોઈ પણ પ્રકારનો નશો, શરાબ, ચા, કોફી, કે પછી સિગરેટ, બીડી, ચરસ, ગાંજો, બધા નશા છે. આ નશા કરવા વાળાને આયપાન નામક નરકમાં નાખવામાં આવે. આ નરકમાં આપણે જેટલા લીટર નશો કર્યો હોય એટલા લીટર ગરમ ગરમ લોખંડ અને સીસું, આ લોખંડ અને સીસાને જ્યારે તમે ગરમ કરો ત્યારે લિક્વિડ થઈ જાય, પ્રવાહી થઈ જાય. ઈ બે યમદૂત ઈ પાપ કરવા વાળાના હાથ પકડે, બે પગ પકડે, અને બે યમદૂત જબરદસ્તી એનું મોઢું ફાડે, આમ પકડી રાખે, અને બીજા બે યમદૂત ગરમ ગરમ લોખંડ અને સીસાના રસને લઈને આવે. જેટલા લીટર તમે અહીંયા નશો કર્યો છે એટલા લીટર તમને કરાવે. જીભ બળી જાય, મોઢું બળી જાય, એ રાડ્યું નાખે, એ લોહી ખૂન પસ નીકળી જાય, છતાંય નરકમાં કોઈ પણ પ્રકારની દયા નથી. એ જીવને શુદ્ધ કરવા માટે, દુખી કરવા માટે નરક બનેલું છે. આપણે રોજ સવારમાં સારા કપડાં પહેરીએ, તમને કદાચ મનમાં એમ થાય કે આટલા બધા દુખી કેમ કરતા હશે, પણ એ જીવને સુધારવાના છે. તમે રોજ સવારમાં કપડાં પહેરો, આખો દિવસ માટી ધૂળ લાગી હોય, અને પછી બીજા દિવસે સવારે આપણી માતાઓ એ કપડાં અરે પ્રેમ ન કરે, હે, એ ધોકો લઈને ચોંટે નહીં ત્યાં સુધી મેલ જાય નહીં. એમ જીવ જ્યારે ધ્રુમિલ થઈ જાય, જીવ જ્યારે બગડી જાય, એ આ યમદૂત તો ધોકો લઈને જ આવે, ચોંટે નહીં ત્યાં સુધી આ જીવ સુધરે એમ નથી. એટલે એ એક કૃપા જ છે યમદૂતોની. બહુ મારે, બહુ તડપાવે, બહુ દુઃખ આપે, કે જેથી આ જેમ તેમ કરીને આ જીવ સુધરી જાય. ત્યારબાદ જે લોકો ચોરી કરે, જુગાર રમે, આવા જુગાર રમવા વાળાને સંદશ નામના નરકમાં, જો હું આ નરકનું વર્ણન કરી રહ્યો છું પણ હું અપરાધ કરી રહ્યો છું, કારણ કે નરક જેટલું ભયંકર છે એટલું વર્ણન હું મારા નાના એવા મોઢેથી થઈ શકે એમ નથી. એટલે નરક એટલું બધું ભયંકર છે ને હું વર્ણન કરું છું તો એ ભયંકરતાનું વર્ણન થઈ નથી રહ્યું. એટલે કદાચ તમને એ ભયંકરતાની ઇફેક્ટ એટલી બધી ન પડે, પણ છતાંય પ્રયાસ કરજો તમે સમજવાનો કે હું જે બોલું છું, જે ભયંકરતાનું વર્ણન કરું છું એની કરતાં ઘણું ઘણું ભયંકર છે. આ જ્યાં શબ્દની પણ પહોંચ નથી, આ શબ્દ અને વાણીથી ભયંકરતાનું વર્ણન ન થાય. જે ચોરી કરે, જુગાર રમે, શેર બજારમાં સટ્ટો રેમા હોય કે ક્રિકેટ મેચ ઉપર, મર્યા પછી સંદશ નામના નરકમાં એ યમરાજના દૂતો, કહેવાય છે કે આ ચામડીના 7 સ્તર હોય, 7 લેયર, એક એક કરીને ચામડી ખેંચી ખેંચીને કાઢી નાખે, દંડિત કરે. આવા અનેક અનેક નરકો છે. જે લોકો ભગવાનને ધરાવીને ન ખાય, આ તો આપણા કામનું છે એ જ હું કહી રહ્યો છું, બધા તો વર્ણન નહીં કરું. જે લોકો ભગવાનને ધરાવીને નથી ખાતા, તમે કહો ભગવાનને શા માટે ધરાવીએ, ઓફિસમાં એ જાય છે, ઓફિસમાં તો અમે જઈએ છીએ, ઓફિસમાં કદાચ આપણે જતા હોઈ પણ ઓફિસમાં કામ કરવાની બુદ્ધિ કોણ આપે છે? મેં કીધું હતું ને, એ સર્વસ્વ ચાહમ હૃદયસની વિષ્ણુ, એ હૃદયમાં બેઠો બેઠો બુદ્ધિ આપે છે. એ જો હૃદયમાં બેઠો બેઠો બુદ્ધિનું ફ્યુઝ બંધ કરી નાખે ને તો ગાંડાની જેમ રસ્તામાં ભટકી આપણે, એ ઓફિસમાં કોઈ ન રાખે. ભગવાનની કૃપાથી સંસારમાં બધું ભગવાનનું છે. ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત, આખું જગત ઈશ આવાસ્ય ભગવાનમાંથી નીકળ્યું છે, માટે બધું ભગવાનનું છે. તેન ત્યક્તેન ભુંજીતા માગ્રિત કસ્ય સ્વિદ્ધનમ. અને જો કોઈ વ્યક્તિ ભગવાનની વસ્તુ ભગવાનને ચડાવવા વગર પોતાની માટે ભોગ કરવા માંડે તો એ પાપ છે. માટે ભગવાનને ધરાવ્યા વગર કોઈ ભોજન કરે એને નરકમાં નાખવામાં આવે, અને એ નરકનું નામ શું ખબર છે? કૃમિ ભોજન. એ ડાયરેક્ટ ભોજન કરવા બેસી ગયા ને ડાઇનિંગ ટેબલ ઉપર કે રેંકડી ઉપર કે ગમે ત્યાં ઘરે, ભગવાનને ભોગ લગાડ્યા વગર એને આ નરકમાં નાખવામાં આવે. 1 લાખ યોજન મોટો કુંડ હોય, એ કુંડમાં મોટા મોટા કીડા હોય, મોટા મોટા પશુ પ્રાણી, એ કીડાથી ભરાયેલા કુંડમાં એ પાપીને નાખવામાં આવે, એ પાપીના શરીરને એ કીડાઓ ખાઈ જાય, અનેક અનેક પ્રકારનું દુઃખ. જે લોકો બીજાના ધનને લઈને ઉઠી જાય, અમુક હોય ને પૂછી ના કઈ લઈ ગયા હોય પણ પછી પાછા જ ન આવે. બીજાના ધનને લઈને જે ઉઠી જાય છે એની માટે પણ એક નરક છે. સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે એ નરકનું નામ છે સારમયાદન. કહેવાય છે કે બીજાના પૈસા લઈને ઉઠી જાય અને આ નરકમાં નાખવામાં આવે. આ નરકમાં એક રૂમ હોય, એ રૂમમાં 720 કૂતરા, ભાગવતમાં સંખ્યા લખી છે. આજની જેવા ખહુરિયા નહીં, એ સિંહ જેવા, એના દાંત વજ્ર સમાન કઠોર. આજે તમે પથ્થર લઈને જાઓ ને તો એ કૂતરા ભાગી જાય. એ કૂતરા કોઈથી બીવે નહીં નરકમાં જે કૂતરા છે. 720 અને બહુ ભૂખ્યા હોય અને આયા જે બીજાના ધન લઈને ઉઠી ગયા છે એને એ રૂમમાં મૂકી બહારથી આંકડીઓ બંધ કરી દે અને પછી જોઈ લે મજા. ઉઘરાણી વાળા જેમ એની પાછળ ભાગ્યા હોય એમ કૂતરા ઓલા પાછળ ભાગે. બહુ દોડાવ્યા હતા ઉઘરાણી વાળાને બચારાને, બહુ હેરાન કર્યા હતા. એમ બોલે બહુ ભાગે બહુ ભાગે. ભાગતા ભાગતા થાકે પડતો જાય. અને ઓલા કૂતરા ફૂટબોલ ગેમ જોઈ છે ને, એ ફૂટબોલ વાળા જેમ ફૂટબોલ ને ઉછાળે એમ કૂતરા પાપી ને ઉછાળે. બહુ દુખી કરે દોડાવે અને પછી અંધે એ વજ્ર સમાન જેના દાંત છે એને નોચી નોચીને ખાઈ જાય. હજારો હજારો વર્ષો સુધી આ નરકમાં રહેવું પડે. જે લોકો માતા પિતાની સેવા ન કરે એને પણ નરકમાં જવું પડે છે. કાલસૂત્ર નામનો નરક બહુ દુઃખ દેવામાં આવે. હવે આ નરક વિશે બોલવા માંડું તો આજનું પ્રવચન આમાં જ સમાપ્ત થઈ જાય. પણ સંક્ષિપ્તમાં સમજો કે ભગવાનના નિયમને તોડીને જો આપણે કાર્ય કરશું તો નિશ્ચિત આપણે નરકમાં જવું પડશે. આવા એક નહીં, સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને 28 પ્રકારના નરકનું વર્ણન કરે છે.